நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ உவஜாயானம் நமோ லோயே சவசாஹூணம் ஜோ க்ரோத மத மாயா அபாவன லோப ரூப விபாவ உன்கே அபாவ ஸ்வபாவமை உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹை உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹீ இஸ் ஆத்மா கே தர்ம ஹை ஹே சத்ய சாஸ்வத ஜ்ஞானமய நிஜ தர்ம சேஷய தர்ம ஹை நிஜ ஆத்மா மே ரமண சையம் ரமண ஹீ தப த்யாக ஹை நிஜ ரமண கிஞ்சன்ய ஹை நிஜ ரமண பரிக்ரஹ த்யாக ஹை நிஜ ரமண தா ப்ரஹ்மச்சர்ய ஹை நிஜ ரமண தா தஷ தர்ம ஹை நிஜ ஜானனா பைசானனா ரமணா நரம் காமரம ஹை அரிஹந்த ஹை தஷ தர்மதாரக தர்மதாரக சித்த ஹை ஆச்சாரிய ஹை உபஜாய ஹை முனிராஜ சர்வ பிரசித்த ஹை ஜோ ஆத்மா கோ ஜானதே பஹிசானதே கர்தே ரமண விதர்ம தாரக தர்மதன் ஹை உன்னே ஹம் கர்தே நமன் உன்னே ஹம் கர்தே நமன். આપણી ચર્ચા દસ ધર્મ ધર્મના દસ લક્ષણ એ વિશે આપણી ચર્ચા ચાલી રહી છે, જેમાં ગઈકાલે આપણે ઉત્તમ ત્યાગ ધર્મની ચર્ચા અને તપ ધર્મની જે ચર્ચા અધૂરી રહી ગઈ હતી એને આપણે પૂરી કરી હતી. થોડીક ચર્ચા તપની ત્યાગની અને આજે આપણે ઉત્તમ આકિંચન્ય ધર્મની ચર્ચા કરશું. બહુ જ સરસ વિષય છે. જીનાગમમાં આચાર્ય દેવોએ અનેક ગ્રંથોમાં અનેક મૂળ ગ્રંથોમાં આની ચર્ચા દસ ધર્મની ચર્ચા કરી છે. જો હવે સૌથી પહેલા તો થોડીક આપણે આકિંચન્ય ધર્મની ચર્ચા પ્રારંભ કરીએ અને સાથે સાથે આપણે ત્યાગની ચર્ચા પણ લેશું, કારણ કે ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય આ બધા જ ધર્મ, દશે દશ ધર્મ, ત્રણ નહીં દશે દશ ધર્મ આપણે પહેલા દિવસથી વાત કરતા આવ્યા છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનપૂર્વકની ચારિત્ર ગુણની આ નિર્મલ પર્યાય છે જે પોતાના આત્માના આશ્રયથી પ્રગટ થઈ છે. જે બેસિક વાતો છે દસ ધર્મના આ પ્રકરણમાં, એ બેસિક વાતોને તમે એકદમ ખ્યાલમાં રાખજો. આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આ ભણ્યા હતા કે આ ચારિત્ર ગુણની નિર્મલ પર્યાય છે, ચારિત્ર ગુણની વિશુદ્ધ પર્યાય છે, ચારિત્ર ગુણનો વિતરાગ ભાવ છે, શુદ્ધ પરિણમન છે, એનું નામ ખરેખર ધર્મ છે. ચારિત્ર ખલ્લુ ધર્મો, એટલે ચારિત્ર એ સાક્ષાત ધર્મ છે અને સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે. સમ્યક દર્શનને શું કીધું છે? તો કે ધર્મનું મૂળ કીધું છે અને ચારિત્રને સાક્ષાત ધર્મ કીધો છે. બે વાત યાદ રહેશે, સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. જેવી રીતના બીજ વાવ્યા વગર વૃક્ષની પ્રાપ્તિ નથી થતી, એવી રીતના સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન અને ચારિત્ર સમ્યક નામ પામતા નથી સમ્યક દર્શન વગર. એટલે શ્રદ્ધાની જે વિપરીતતાનો અભાવ થાય છે, મિથ્યાત્વનો અભાવ થાય છે, દર્શન મોહનીયનો અભાવ થાય છે, એનાથી જે સમ્યકની પ્રાપ્તિ એ સમયે થાય છે, એ વડે પછી આગળ ચારિત્ર દશા આવે છે. અધરવાઇઝ ચારિત્ર દશા યથાર્થ નથી. સમ્યક દર્શન અને જ્ઞાન વગર ચારિત્ર દશા યથાર્થ નથી. मुनिव्रत अंगीकार करी ले, अग्यार अंग नव पूर्वनो ज्ञान करी ले, द्रव्यलिंगी मुनि बनी जाए, घोर तपस्या करे, उपवास आदि करे, 28 मूलगुण पालन करे, बद्दु करे, परंतु पोताना आत्मा नो विश्वास नथी। हूँ आत्मा छु, हूँ ज्ञायक छु, हूँ आत्मा छु, ज्ञायक छु, तो जगत ना बद्दा जीवो आत्मा छे, जगत ना बद्दा जीवो परमात्मा छे, जगत ना बद्दा जीवो भूलेला भगवान छे। गुरुदेशी नी भाषा मा एवी दृष्टि सहज आवशे ज्यारे पोताने आत्मा मानशे, पोताने संयोग थी, पर थी, विभाव थी ने रागादी भाव थी भिन्न चैतन्य आत्मा मानसे, त्यारे अंदर मा एवी दृष्टि प्रगट थता आखी सृष्टि बदलाई जशे, जगत ना बद्दा जीवो ने भगवान जोशे। जी रीतना गुरुदेशी कहता था बद्दा भूलेला भगवान छे, तो बद्दा भूलेला भगवान छे, ते पर्याय मा भूली गया छे के भगवान छे, परंतु बद्दा स्वभाव थी भगवान छे, बद्दा स्वभाव थी परिपूर्ण छे, बद्दा स्वभाव थी भगवान बनवाने लायक छे, भगवान बनवानी सामर्थ्य छे। अरे क्षणिक औदयिक भाव ने जोई ने पोताने आखो मलिन न जोवो, जे रीतना वस्त्र ऊपर थोड़ो मैल लागो छे तो मैल तो निकली जशे, मैल तो निकली जशे, समझाय छे, परंतु वस्त्र ऊपर जे मैल लागो छे ए मैल निकली जशे, परंतु वस्त्र तो शुद्ध छे। मैल लागेलो छे त्यारे पण वस्त्र केवो छे, तो के वस्त्र तो शुद्ध छे, वस्त्र तो वस्त्र छे, कपड़ू तो कपड़ू छे, कपड़ू मलिन नथी थयुं, केवामां एम आवे के कपड़ू गंदू थई गयुं छे, परंतु गंदो तो मैल छे। पॉइंट पकड़जो शुं कहुं छुं, मलिनता तो मैल मां छे, गंदगी तो मैल छे, वस्त्र गंदू नथी थयुं। अगर वस्त्र गंदू थई गयुं होत तो मैल साफ थया पछी वस्त्र पाछुं स्वच्छ न थात। एवी रीतना अहीं के छे के मलिनता तो जे रागादी भाव छे ए अशुद्ध छे, ए रागादी भाव मल छे, रागादी भाव मैल छे, परंतु ए रागादी भाव नी वच्चे तारो शुद्धात्मा तो जेवो छे एवो छे, अनादि थी अने अनंत काल सुधी ए ज्ञायक भाव तो ज्ञायक भाव छे, ज्ञात ते तो तेज छे। तो आ रीते मलिनता ने धोवानो पर्व छे आ, पर्याय मां थती अशुद्धता ने धोवानो पर्व छे आ, पर्याय ने निर्मल करवानो पर्व छे आ, स्वाध्याय नी रुचि जागृत करवानो पर्व छे आ, भेद विज्ञान नी कड़ा शीखवानो पर्व छे आ। आ अवसर आयो छे, आ मौको मळ्यो छे, ख्याल आवे छे। मनुष्य भव मां जेटला कर्मो नी आपणे कहीए ने निर्जरा कहो के जेटला कर्मो कपाय बीजी कोई गति मां एटला कर्म नहीं कपाय, लखी लेजो। એટલે મનુષ્ય ભાવ ને આટલો દુર્લભ કીધો છે, જેટલા કર્મો મનુષ્ય ભાવમાં કપાય છે એટલા કર્મો બીજી કોઈ ગતિમાં નથી કપાતા। તો એની વાત છે કે આવો અવસર મળ્યા પછી ચૂકી જઈએ તો બેક ટુ પેવેલિયન, પાછી આપણે શરૂઆત કરવી પડશે, પાછું આપણે એટલું પુણ્ય બાંધવું પડશે કે અહીંયા સુધી આવીએ। જેવી રીતના સચિન તેંડુલકર હોય કે કોઈ પણ ક્રિકેટર હોય 98 અને 99 ઉપર આઉટ થઈ જાય તો સેન્ચુરી માટે બે રન બાકી છે અને આઉટ થઈ જાય તો બોલો, જયારે હવે બીજી મેચમાં આવશે ત્યારે 98 થી ચાલુ કરશે કે ફર્સ્ટ થી ચાલુ કરશે, પોઈન્ટ પકડાય છે। એવી રીતના અહીંયા કે છે કે જેવી રીતના એને પાછું પહેલેથી ચાલુ કરવું પડશે, તો એવી રીતના જ અહીંયા કહે છે કે અવસર ચૂકી ગયા તો પાછા આપણે ક્યાંય કા ચાર ગતિ 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરવા ચાલ્યા જશે। હવે એક એક શબ્દ જે બોલું છું ને 84 લાખ યોની, એનો પણ વિસ્તાર છે। કઈ છે 84 લાખ યોનિઓ કે જ્યાં જીવ ઉત્પન્ન થાય છે, જીના ગામમાં શું નથી ભયરૂપો, તમે વાંચવા બેસો, તમે ગ્રંથો ખોલીને બેસો તો તમારો આખો ભાવ નીકળી જાય, પરંતુ જે ગ્રંથ ઉપલબ્ધ છે ને એ વાંચવાના પૂરા ન થાય, એટલું બધું સાહિત્ય છે, એટલું બધું લખાણ છે, એટલું બધું લિટરેચર છે, એટલા બધા સ્ક્રિપ્ચર છે, એટલા બધા ગ્રંથો છે કે એકો એક વાતને આચાર્ય દેવ તર્કથી, ન્યાયથી અને યુક્તિની કસોટીએ તોલીને આપણને સમજાવે છે। આમને આમ વાત નથી સમજાવતા, એક એક વાત પાછળ આચાર્ય દેવ તર્ક આપે છે, યુક્તિ અને લોજિકથી વાત કરે છે। ચલો આકિંચન્ય ધર્મની આપણે ચર્ચા કરીએ, અપરિગ્રહ। આકિંચન્ય ધર્મનું બીજું નામ શું છે? અપરિગ્રહ, સમજાય છે। હવે પરિગ્રહનું સ્વરૂપ પહેલા સમજવું પડશે તો અપરિગ્રહ આકિંચન્ય ધર્મ સમજાશે। તો પરિગ્રહ કોને કહેવાય? પરિગ્રહ, પરિગ્રહ શબ્દ તો સાંભળો છે બધાએ, પરિગ્રહનું સ્વરૂપ ખરું સ્વરૂપ પણ આપણે નથી સમજતા। પરિગ્રહ કોને કહેવાય? મૂર્છા, एक शास्त्रीय शब्द बोलू छू तमने ग्रंथों में मळशे तत्वार सूत्र आदि ग्रंथों में परिग्रहनी व्याख्या आचार्य देवे कही दी छे मूल छानु नाम परिग्रह छे ममत्व परिणाम नु नाम परिग्रह छे आत्मा मां उत्पन्न थता परद्रव्य प्रत्ये नो जे ममत्व नो भाव छे मूर्छा नो भाव छे बेहोशी नो भाव छे आत्मा प्रत्ये नी जे बेहोशी चाले छे पोताना होश मां पोते नथी पोते सु मानी रियो छे कोने पोतानु मानी रियो छे सेमा कर्तृत्व चाली रयु छे एनी खबर ज नथी बेहोश छे बेहोश अने बेहोश होय ने जे बेहोश होय ने काई खबर न पड़े मोह महामद पियो अनादि भूलाब को भरमतवादी समझाय छे सी होय ने सी के वाघ ए सूतो होय ने तो मनुष्य आवीने एने जाड़मां पकड़ीने बांधीने लई जाय पण ए सी आजे ए सूतो छे एटले ए सी जरा हले या तो जरा गर्जना करे जरा केनी ऊंघ उड़ी जाय तो बधा छू मंतर थई जाय एवी रीतना आत्मा जे बेहोश छे मिथ्यात्वना अंधकारमां डूबेलो छे परिग्रह नामना पापथी ग्रसित छे एटले एने खबर नथी पड़ती के खरेखर वस्तुनुं स्वरूप शुं छे अने एवी बेहोशीमां प्रति समय सांभळजो एक एक वात ध्यानथी प्रति समय अनंत कर्म आवीने आत्माने बांधे छे बेहोश अवस्थामां छे एटले पाप रूप अने मिथ्यात्व रूप अने अज्ञान रूप अने असंयम रूप भाव रूपे परिणमे छे एटले प्रति समय आत्माने प्रति मिनिट नहीं प्रति कलाक नहीं प्रति दिवस मा एक वार नहीं प्रति समय अनंत कर्म नो बंध थाय अनंत कर्म आत्मा ने बांधे छे विचार करो के आत्मा बेहोश छे एटले जे समय आत्मा होश मा आवी जाए आत्मा एनी शुद्ध बुद्ध मा आवी जाए एना ज्ञान मा आवी जाए जागृति मा आवी जाए साची समझण मा आवी जाए साची मान्यता रूपे परणमे तो कर्म थर थर कापवा लागशे अने कर्म मैदान छोड़ीने भागी जशे राग द्वेष ना परिणाम मैदान छोड़ीने भागी जशे विभावनी ताकत नहीं रहे के आत्मानी सामे उभा रहे एवी आत्मानी सामर्थ्य बस पोतानी सामर्थ पोते भूले आत्मा आत्मा कहीने पण आपणे कोई बीजानी वात करीए छे एवुं नहीं लगाड़ता आत्मा एटले पोतानी वात छे हूँ आत्मा छु हूँ परिपूर्ण तत्व छु हूँ सामर्थ्यशाली तत्व छु मारा मां अनंत सुख शांति आनंद रूप साम्राज्य भरेलो छे मारू विश्व मारा मां छे मारो लोक मारा मां छे मारी सीमा मारा सुधीन छे हूँ कोई परद्रव्य मां जतो नथी कोई परद्रव्य मारा मां आवता नथी हूँ कोई परद्रव्य नु काई करी शकतो नथी ने परद्रव्य मारू काई करी शकतो नथी परद्रव्य ने मारा वच्चे आधार आदेश संबंध नथी मारी अंदर मां ज मारो आधार छे हूँ ज स्वयं मारी पर्याय नो आधार छु हूँ स्वयं आधार रूप तत्व छु के जेने कोई बीजानी जरूर नथी पोतानु कार्य करवा माटे तो परिग्रह एटले शु तो के परिग्रह एटले मूर्छा ना परिणाम ममत्व ना परिणाम पॉइंट पकड़जो जीव दुखी कोना कारणे थाय छे जीव ने दुख कोना कारणे प्राप्त थाई छे पंच परावर्तन ने भव भ्रमण मा जे जीव रखड़ी रह्यो छे ए कोना कारणे रखड़ी रह्यो छे ए कोई संयोग ना कारणे नथी रखड़ी रह्यो अरे एक एक वात सांभळजो आखो विषय एकदम क्लियर करजो मगज मा ज्ञान मा संयोगो नु आवु अने संयोगो नु जवु मळवु अने छूटवु संयोग अने वियोग ए कर्म ना उदय ना आधीन छे कर्मना उदयना आधीन बाह्य संयोगोनी प्राप्ति थाय विचार करो तमे के कोई जीव ने धन जोतु नथी पकड़जो पॉइंट एने एम छे के मने हवे आ धन नथी जोतु तो पण पुण्यनो उदय हशे तो एने मळशे एने बाह्य अनुकूलता मळशे पुण्यना उदयमां अनुकूलताना ढेर आवीने सामे उभा रहेशे ए काई नहीं करी शके कर्मना उदयमां काई नहीं करी शके ए मळती सामग्री आवती सामग्री वधती सामग्री એને વિચાર્યું ન હોય અને ધંધો વધે છે વેપાર વધે છે વ્યાપાર બિઝનેસ વધે છે વધે છે વધે છે વધે છે પૈસા આવે છે પૈસા આવે છે પૈસા આવે છે હવે પૈસા આવે છે અને એવા જાતનો પુણ્યનો ઉદય છે બોલો હવે આત્મા જીવ આ પુણ્યના ઉદયમાં અને આવતા પૈસામાં આવતી સામગ્રીમાં આવતી અનુકૂળતામાં આવતી સાતાની સામગ્રીમાં શું કરી શકે છે તો કે એમાં તો જીવ કાંઈ નથી કરી શકતો પકડજો પોઈન્ટ, એમાં તો જીવ કાંઈ નથી કરી શકતો, પરંતુ એ મળેલી સામગ્રીમાં એકત્વ કે મમત્વ અને કર્તૃત્વ કે ભોગતૃત્વને મૂર્છાના પ્રણામ કરવા કે ન કરવા એ જીવના હાથમાં છે. જે પરિગ્રહ છે ને, પરિગ્રહ જે બાહ્ય વસ્તુઓ છે, એ તો પરિગ્રહ એટલે મમત્વ, જે અંતરંગ પરિગ્રહ છે. ચર્ચા કરશું આપણે, પરિગ્રહ બે પ્રકારના છે, અંતરંગ પરિગ્રહ અને બહિરંગ પરિગ્રહ. તો આ જે બાહ્યની વસ્તુઓ છે એ તો અંતરંગ પરિગ્રહના નિમિત્ત કારણ છે, એટલે માટે એને ઉપચારથી પરિગ્રહ કહેવામાં આવે છે. એ તો બહિરંગ વસ્તુ માત્ર છે, સંયોગ માત્ર છે. ખરો પરિગ્રહ તો અંતરંગ પરિગ્રહ છે, અને અંતરંગ પરિગ્રહના 14 પ્રકાર છે. પરિગ્રહની વાત કરી આપણે, શું વાત કરી હમણાં સુધી, રિવાઇઝ કરીએ, શું વાત કરી હમણાં સુધી? પરિગ્રહ એટલે મૂર્છાના પરિણામ. પરિગ્રહ, પરિક્રમા, ભગવાનની પ્રતિક્ષિણા આપે ને, પરિક્રમા, ચારે બાજુથી પરપદાર્થને ગ્રહણ કરવા. પરપદાર્થને ગ્રહણ કરવા એટલે પરપદાર્થ પ્રત્યેનો એકત્વ ભાવ ગ્રહણ કરવો. ગ્રહણ શું કરે છે? આત્મા પરપદાર્થને ગ્રહણ કરે છે કે પરપદાર્થ પ્રત્યેના એકત્વ ભાવને ગ્રહણ કરે છે? હવે કોઈને એમ થાય બહુ ધન મળ્યું, બહુ ધન મળ્યું, હવે નથી જોતું, અને એના મકાનની પાછળ ખાડો ખોદીને એ ખાડો ખોદીને પોતાના મકાનની પાછળ એને સુરક્ષિત રાખવા જશે કે અહીંયા હું દાટી દઉં એ ધનને, એ પૈસાને હું અહીંયા દાટી દઉં. પુણ્યનો ઉદય હશે તો ખાડો ખોદશે ને એમાંથી ઓર ધન નીકળશે, ઓર કંઈક નીકળશે. પોઈન્ટ સમજાય છે? તો પુણ્યના ઉદય અને પાપનો ઉદય હશે, બોલો, પુણ્યનો ઉદય હશે. તો એક્ઝામ્પલ છે કે કાર એક્સિડન્ટ થયું તો કોઈ અંજાન વ્યક્તિ આપણને હોસ્પિટલ પહોંચાડશે, અને પાપનો ઉદય હશે તો પોતાનો સગો દીકરો ઘરમાંથી કાઢી મૂકશે માતા પિતાને. પુણ્યનો ઉદય હશે તો શત્રુ પણ મિત્ર થઈ જશે, અને પાપનો ઉદય હશે તો બાહ્ય મિત્ર પણ શત્રુ થઈ જશે, સામે જોવા તૈયાર નહીં થાય. અરે પુણ્યનો ઉદય હતો તો રામચંદ્રજીને કીધું કે રાજ તિલક થશે, અને ઉદય બદલાઈ ગયો તો પછી સમાચાર આવ્યા કે 14 વર્ષ માટે વનવાસમાં જવું પડશે. પુણ્યનો ઉદય હતો તો સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ ત્યારે સીતાજીની રક્ષા કરવા માટે દેવો સ્વર્ગમાંથી આવીને ઉભા રહ્યા. બોલો, એ દેવો ક્યાં વયા ગયા હતા? જયારે સીતાજીનું રાવણ અપહરણ કરીને લઈ ગયો હતો ત્યારે એનો પાપનો ઉદય હતો, તો કોઈ રક્ષા કરવા ના આવ્યું. રામચંદ્રજી પણ સ્પોટ ઓન સ્પોટ નહોતા, લક્ષ્મણ પણ નહોતા, ત્રણેય સાથે રહેવા વાળા જંગલમાં, અને બોલો પાપનો ઉદય આવ્યો તો બાહ્ય વ્યવસ્થા પણ એવી રીતના થઈ જાય છે, પરિસ્થિતિ પણ એવી રીતના બને છે કે કોઈ સહાય કરવા નથી આવતું. પાપો દઈ મે ચાહ વ્યર્થ હૈ નહી ચાહને પર ભી હો, નથી ચાહતો કે રોગ આવે તો પણ આવશે, નથી ચાહતો કે ધન દોલત લૂંટાઈ જાય તો પણ લૂંટાઈ જશે, એ નથી ચાહતો કે કોઈ મને દગો આપે પણ દગો આપશે, એ નથી ચાહતો કે કોઈ મારી સાથે માયાચારી કરે પણ કરશે, એ નથી ચાહતો કે સંયોગનો વિયોગ થાય પણ થશે. પાપો દઈ મે ચાહ વ્યર્થ હૈ નહીં ચાહને પર ભી હો, અને પુણ્યો દઈ મે ચાહ વ્યર્થ હૈ સહજપણે મન વાંછિત હો. સહજતાથી સામગ્રી પ્રાપ્ત થશે, વિચાર્યું નહીં હોય અને સહજતાથી આવશે, સહજતાથી આવશે, સહજતાથી આવશે, આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. હવે સામગ્રી જે આવે છે તો પુણ્યના ઉદયમાં આવી છે, એ સામગ્રી આવી એમાં કાંઈ નહીં કરી શકીએ જી. આ બીજો પોઈન્ટ હતો આપણો, કર્મના ઉદયમાં કાંઈ ન કરી શકીએ આપણે. આ બીજો પોઈન્ટ, પહેલો પોઈન્ટ મૂર્છા તે પરિગ્રહ, મમત્વ ભાવ તે પરિગ્રહ, પર પદાર્થમાં એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ, ચારેય પ્રકારથી પરિગ્રહ એ મમત્વ પરિણામને ચારેય પ્રકારથી ગ્રહણ કરવા એનું નામ પરિગ્રહ છે. આત્મામાં પરિગ્રહ ઉત્પન્ન થાય છે એ અંતરંગ પરિગ્રહ છે, એ જેના લક્ષથી ઉત્પન્ન થાય છે એ બહિરંગ પરિગ્રહ છે. પરિગ્રહની વ્યાખ્યા કરી, પરિગ્રહના પ્રકાર કીધા, અંતરંગ પરિગ્રહ, બહિરંગ પરિગ્રહ, બધું મળીને 24 પરિગ્રહ છે. અંતરંગ પરિગ્રહ 14 છે, બહિરંગ પરિગ્રહ 10 છે. તો 10 બહિરંગ પરિગ્રહ અને 14 અંતરંગ પરિગ્રહ. અંતરંગ પરિગ્રહ એટલે આત્મામાં ઉત્પન્ન થતા પરિગ્રહ. પરિગ્રહ એટલે પાપ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ નામનો પાપ છે. પરિગ્રહ પાપ ભાવ છે. પોઈન્ટ સમજાય છે? આત્મામાં જે મમત્વ ભાવ ઉત્પન્ન થયો એ પાપ ભાવ છે. જે સામગ્રી મળી છે ને, પુણ્યના ઠાઠ બાઠમાં જે સામગ્રીઓ મળી છે, આત્મા એ સામગ્રીને એટલે કે જીવ એ સામગ્રીને ભોગવી ભોગવીને પાપના પ્રણામ કરી શકે અને નવો પાપનો બંધ કરે. ત્રણ ઓપ્શન આપું છું, પાછું બધું રિવાઇઝ કરી તમે ચિંતા નહીં કરતા. નવા નવા પોઈન્ટ કહું છું, પછી રિવાઇઝ કરશું આપણે. મને ખ્યાલ છે કયા કયા પોઈન્ટ હમણાં સુધી લીધા છે, યુ ડોન્ટ વરી. ખાલી એની લિંક સાંભળતા જાઓ આખી. તો કે એક જે વસ્તુઓ બહારમાં છે એની સામે જીવ પાસે ત્રણ ઓપ્શન છે. ઠાઠ વાત છે, પુણ્યના ઠાઠ વાત છે કે કોઈની પાસે પાપના ઉદયમાં સામગ્રી માત્ર નથી, ભોજનના ઠેકાણા નથી. અરે જે પુત્રને લાડ પ્યારથી મોટો કર્યો એને ઘરમાંથી કાઢી મૂક્યો છે એવો પાપનો ઉદય છે. એકની સામે પાપનો ઉદય છે, એકની સામે પુણ્યનો ઉદય છે. પુણ્યના ઉદયમાં ઠાઠ બાટ ખમખમા થાય છે અને પાપના ઉદયમાં પ્રતિકૂળતાના પાર નથી. બોલો, સિચ્યુએશન બે છે. હવે જીવ પાસે ઓપ્શન ત્રણ છે, બેવ પાસે ઓપ્શન ત્રણ છે. હવે જેની પાસે ઠાઠ બાટરૂપ સામગ્રી છે એનો ભોગ કરીને એમાં રચ્યો પચ્યો રહીને, પોઈન્ટ સમજો, એમાં રચ્યો પચ્યો રહીને પાપના ભાવ કરે. સમજાય છે? પાપના ભાવ, પાપાનુબંધી પુણ્યનો ઉદય. અને કહેવાય પાપાનુબંધી પુણ્યનો ઉદય. ઉદય છે પુણ્યનો, પણ પાપનો અનુબંધ કરે છે, પાપનો બંધ કરે છે, પાપના પ્રણામ કરે છે. ભોગ 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 ભોગ. ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી નરકમાં કેમ ગયા? મારી પત્ની કુરુમતી. પત્નીના રાગમાં, પત્નીના મોહમાં ચક્રવર્તી સાતમી નરકમાં ગયા. બોલો, વિચાર કરો. એ પરિગ્રહ અંદરમાં જીવને રખડાવે છે. મમત્વ પ્રણામ, પરિગ્રહ એટલે મમત્વ પ્રણામ. આપણી તો પરિગ્રહ સાંભળીને, પરિગ્રહ શબ્દ સાંભળીને આપણી દ્રષ્ટિ અને આપણી સોચ ક્યાં સુધી જાય? રૂપિયા પૈસા, રૂપિયા પૈસા છે એટલે બહુ પરિગ્રહવાન છે. બાહ્યની સામગ્રી બહુ છે એટલે બહુ પરિગ્રહવાન છે, એવું નથી. બાહ્યની સામગ્રી છે કર્મના ઉદયનો ખેલ છે ભાઈ, અને સામગ્રી નથી એટલે આવું કે આ સાધારણ છે, આ ગરીબ છે, સામગ્રી નથી, ઓછી છે. તો શું માપદંડ કરીએ છીએ આપણે? પોઈન્ટ પકડજો. બાહ્યની સામગ્રી, ચક્રવર્તી પાસે કેટલી સામગ્રી છે વિચાર કરો. પહેલા તમને ત્રણ ઓપ્શન આપું છું, બહુ બધા પોઈન્ટ સાથે લઈ લઈશ તો તમે કન્ફ્યુઝ થશો. પહેલા આપણે શું વાત કરી? પરિગ્રહ, મૂર્છાના પ્રણામે પરિગ્રહ. બે પ્રકારના પરિગ્રહ, અંતરંગ પરિગ્રહ, બહિરંગ પરિગ્રહ. અંતરંગ પરિગ્રહ એટલે આત્મામાં ઉત્પન્ન થતા રાગાદી ભાવે અંતરંગ પરિગ્રહ છે. અને બહિરંગ પરિગ્રહ એટલે એ જેના લક્ષ્યથી ઉત્પન્ન થાય છે. આજે મને આ આ એક્ઝામ્પલ છે કે આ ચાર્જર છે, બરાબર છે? આ વસ્તુ છે, આ વસ્તુ તો વસ્તુ છે ને, આ તો પુદ્ગલ છે ને, આ તો એક સંયોગ છે ને, આ તો પરદ્રવ્ય છે ને, મારાથી ભિન્ન છે ને. હવે આ પરદ્રવ્ય, આ મારું, આ મારું, આ મારું, આ મારું. અરે વાહ, બહુ સરસ, બહુ સરસ, સુપર, એક્સલન્ટ, વેરી નાઇસ. આ ભાવ ક્યાં થયો? આ મારાપણાનો, એકત્વપણાનો, રાગનો, દ્વેષનો, ઇષ્ટનો, અનિષ્ટનો, દુઃખદાયી સુખદાયી માનવાનો ભાવ ક્યાં થયો? એ ભાવ થયો આત્મામાં. આત્મામાં જે પરના લક્ષથી ઉત્પન્ન થતા રાગાતી ભાવ છે, મોહ રાગ દ્વેષના ભાવ છે, અજ્ઞાનના ભાવ છે. હવે શું કહીએ? હાસ્યને કોણ પરિગ્રહ માને છે? અંતરંગ પરિગ્રહમાં હાસ્યનું નામ છે, તમને હમણાં લિસ્ટ લખાવીશ. હું હસવું એને પરિગ્રહ માનીએ? કોઈ હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ત્રણ પ્રકારના વેદ, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, આ બધા અંતરંગ પરિગ્રહ છે. હું નામ લખાવીશ, તમે જરાય ચિંતા નહીં કરો. જે વિષય આવી રહ્યો છે ને ધ્યાનથી સાંભળો. પેલા એક સ્વરૂપ સમજો, ક્લેરિટી આવી જશે ને ધર્મ વિશે અને એના સામેના કશાય વિશે, તો તમને બહુ ઈઝી થઈ જશે. દસ ધર્મનું સ્વરૂપ સમજો. આકિંચન્ય ધર્મની સામે પરિગ્રહ આવશે. જે રીતના ક્ષમાની સામે ક્રોધ, માર્દવની સામે માન, આર્જવની સામે માયા, શૌચની સામે લોભ, સમજાય છે? લોભનો અભાવ થાય છે, ક્રોધનો અભાવ થાય છે, આ ધર્મની સામે આનો અભાવ થાય છે. અરે આકિંચન્ય ધર્મને ધર્મનો રાજા કીધો છે, ધર્મમાં શ્રેષ્ઠ કીધો છે. બ્રહ્મચર્ય ધર્મને ધર્મમાં શ્રેષ્ઠ કીધા છે છેલ્લા બે ધર્મ, કારણ કે ક્રોધના અભાવમાં ક્ષમા પ્રગટ થાય છે, પરંતુ ક્રોધ, માન, માયા, લોભ આદિ સમસ્ત કષાયોના અભાવમાં આકિંચન્ય ધર્મ પ્રગટ થાય છે, એટલે સર્વોત્કૃષ્ટ ધર્મ છે. મને તો સિરિયસલી એવી મજા પડી ગઈ છે આ 10 ધર્મનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ વાંચીને એના ઉપર વિચાર કરીને એને પ્રેક્ટિકલી જીવનમાં કેવી રીતના અપ્લાય કરી શકીએ, કદમ કદમ ઉપર વેદ જ્ઞાનનો અભ્યાસ લઈને અભ્યાસ કરીને આપણે ઉદયોની વચ્ચે ને પરિસ્થિતિઓની વચ્ચે પ્રસન્ન રહીએ. કાલે પણ કીધું તું પ્રસન્ન રહો, નિર્ભાર, નિર્ભારતા ઉપર કાલે ઘણી વાત કરી હતી. નિર્ભાર થાઓ, નિર્ભાર. આ ઉદયના પ્રસંગ અને ઉદયના ખેલની વચ્ચે આપણે છે, જેમાં આપણું કાંઈ નથી ચાલતું, પણ હા એમાં એકત્વ અને એમાં પોતાપણું કરવું એ આપણા હાથમાં છે. હવે 8 રૂપિયા પૈસા છે એની વચ્ચે કોઈ શેઠ બેઠો છે અને એને એ પ્રત્યે મમત્વ ના હોઈ શકે, એવું બની શકે કે એને મમત્વ નથી તો એ પરિગ્રહવાન નથી, અને કોઈ ઝૂંપડીમાં છે અને એનું પોતાપણું એટલું બધું એ ઝૂંપડીમાં છે કે એ પરિગ્રહવાન છે. કારણ કે પરિગ્રહનો માપ ખરેખર બાહ્ય સહયોગથી નથી થતો, પરિગ્રહનો માપ અંતરંગ પરિણામથી થાય છે. પોઈન્ટ સમજાય છે? તો શું વાત કરી હતી? તો કે પુણ્ય પાપાનું બંધી પુણ્યનો ઉદય, પુણ્યનો ઉદય છે અને પાપનો બંધ કરે. અને બીજો એક જીવ છે કે ખૂબ સામગ્રી છે પણ એને ધર્મ ક્ષેત્રમાં દાન આદિમાં, સમજાય છે, એકદમ નિસ્વાર્થ ભાવથી એ પુણ્યનો બંધ કરે છે, સામગ્રીનો સદુપયોગ કરીને, રૂપિયા પૈસાનો સદુપયોગ કરીને એ ખૂબ દાન આદિ કરે છે તો પુણ્યનો ભાવ છે, એ સામગ્રીને ભોગવવામાં જીવન વયું જાય છે તો પાપનો ભાવ છે, અને એ પુણ્ય પાપથી રહિત, એ સામગ્રીથી રહિત પોતાના આત્માનું અવલંબન લે, અંકિંચન્ય સ્વભાવનું અવલંબન લે, ધ્રુવ સ્વભાવનું અવલંબન લે તો પુણ્ય પાપથી રહિત ધર્મ છે. આ અંકિંચન્ય ધર્મની પ્રાપ્તિ થઈ શકે, પુણ્યની પ્રાપ્તિ થઈ શકે, પાપની પ્રાપ્તિ થઈ શકે. અરે કોની પ્રાપ્તિ કરવી છે? તારા હાથમાં છે, સંયોગોમાં તું કાંઈ નહીં કરી શકે. પોઈન્ટ પકડાય છે? એક એક વાત સમજાય છે? સંયોગોમાં તું કાંઈ નહીં કરી શકે. મને એકો આદિનાથ મુનિરાજને દેવો ક્યાં વયા ગયા હતા, આહાર કેમ ન મળ્યું? કો જે દેવોએ એમનો ગર્ભ કલ્યાણક ઉજવ્યો, જે દેવોએ એમનો જન્મ કલ્યાણક ઉજવ્યો, જે દેવોએ દીક્ષા કલ્યાણ પૂજાયો, બોલો 6 સુધી તો પોતાને આહારનો વિકલ્પ ના આવ્યો, અને 7 ને 8 13 માટે જે એમને આહારનો વિકલ્પ આવ્યો, આહાર લેવા માટે જતા હતા, એ વિધિ કેમ ન મેળવી આપી? બોલો આ ઉદયના ખેલ છે કે નહીં કહો મને, આ ઉદયના ખેલ છે કે નહીં કહો મને. સંયોગોની વચ્ચે રહેવા છતાંય સંયોગોમાં એકત્વ કરવું, મારાપણું કરવું, પોતાપણું કરવું એ મારા હાથમાં છે કે કોઈ બીજાના હાથમાં છે? બોલો. તમે કહેશો બધું બોલવું બહુ સહેલું લાગે, આ મારો પુત્ર, મેં જન્મ આપ્યો. હવે તમે કહો કે પુત્ર મારો નથી, આ સ્ત્રી મારી નથી, આ પૈસા મારા નથી, આટલી મહેનત કરીને કમાયા છે. ગલત શ્રેણીમાં નહીં રહેતા કે મહેનત કરીને તમે કમાયા છે, આટલું આખું એમ્પાયર અમે ઉભું કર્યું, ગલત શ્રેણીમાં નહીં રહેતા. એ પુણ્યના ઉદયનું કાર્ય છે. અરે ઉદયના જે પત્તા જેવા મહેલ છે એ બદલાઈ જશે તો પરિસ્થિતિ બદલતા વાર નહીં લાગે. જે પુત્રને તું આજ્ઞાકારી કહે છે, મારો કહે છે, મારો કહે છે, આ મારો પુત્ર, મારો પુત્ર, મારો ગૌરવ છે, મારી શાન છે, મારું નામ રોશન કરશે, આટલા બધા મમત્વ પરિણામમાં પડ્યો છે, ઉદય બદલાઈ જશે તો એ જ પુત્ર છોડીને વયો જશે, એ પુત્ર છોડીને વયો જશે અને પછી પાછળ આવીને જોશે નહીં. વિચાર કરજો, આવા પણ પ્રસંગ બન્યા છે, આવી પણ પરિસ્થિતિઓ લોકોના જીવનમાં બની છે, એનાથી આપણે કોઈ અજ્ઞાત નથી. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? આ ખાલી પિક્ચરો સુધી સીમિત નથી આવા, તાર હકીકત છે કે પુણ્ય પાપના ઉદયમાં આ જ થાય છે. સીતાજીને જંગલમાં કેમ છોડી, અંજનાજીને 22 સુધી મોડું કેમ ન જોયું? બોલો, આ તો પ્રથમાન યોગની સત્ય કથા છે ને, આનાથી કોણ ડિનાય કરી શકે? પુણ્ય પાપના ઉદયના ખેલ નથી સમજાતા? જેને 8 લગ્ન કરીને લઈ આવ્યા, વિચાર કરો, કાલે આપણે રાજુલની વાત કરી હતી, કેવી ઉભી હશે? બોલો, કેવી તૈયાર થઈને ઉભી હશે? દુલ્હનના વેશમાં રાજ ઉઠી હશે કે હમણાં નેમિકુમાર આવશે, હમણાં નેમિકુમાર આવશે, હમણાં નેમિકુમાર આવશે? વિચાર કરો, આજે હમણાં નેમિકુમાર આવશે એવી રાહ જોઈને ઉભેલી રાજુલ, બોલે એના જીવનમાં શું બન્યું? કો સત્ય હકીકત છે કે નહીં? કો આપણી સામે છે, આપણી સામે છે. હજારો પ્રથમાન યોગના ઉદાહરણ આપું તમને કે પુણ્ય પાપના ઉદયના અધીન થવા જેવું નથી. ખરે વાણી સમજાય છે, ખ્યાલ આવે છે? પુણ્ય પાપના ઉદયના અધીન થવા જેવું નથી, એમાં મળેલી સામગ્રીના અધીન થવા જેવું નથી, એની વચ્ચે ભલે હો. હું એમ નથી કહેતી કે બધું છોડીને ભાગી જાઓ, સત્ય સમજો, હકીકત સમજો. મમત્વ ભાવ છૂટો જોઈએ, રાગ તો ક્રમે ક્રમે છૂટશે, પણ આ મારા છે એવી ઊંધી માન્યતા, મિથ્યાત્વનો અભાવ સૌથી પહેલા થવો જોઈએ. કારણ કે અંતરંગ પરિગ્રહમાં સૌથી પહેલું નામ છે મિથ્યાત્વ. કોણ માને છે મિથ્યાત્વ ને પરિગ્રહ? કોઈને આપણે પૂછીએ ને કે તમે પરિગ્રહનો પરિમાણ કર્યું એટલે પરિગ્રહને તમે સીમિત કર્યું? હા, અમે બસ આટલી સામગ્રી રાખશું, આટલા જ પૈસા રાખશું, આટલી જોડી કપડા રાખશું, આખી દ્રષ્ટિ સંયોગ તરફ છે. મિથ્યાત્વ ને પરિગ્રહ કોણ માને છે? કો સૌથી મોટું પરિગ્રહ છે. મિથ્યાત્વનો અભાવ થયા વગર કોઈ પણ પરિગ્રહનો અભાવ નહીં થાય, અરે કશાયનો અભાવ નહીં થાય, રાગનો અભાવ નહીં થાય. ગમે તેટલો રાગ મંદ થઈ જશે, વિચારી લેજો, રાગની મંદતા અનંત વાર કરી આવ્યા છે, પરંતુ મિથ્યાત્વના સદભાવમાં રાગનો અભાવ નથી થયો. બહુ ઘનિષ્ઠ વાત છે. ધીસ ઇઝ ધ ક્રીમ ઓફ જૈનિઝમ. આ દ્વાદશાંગનો સાર છે. એક એક પોઈન્ટ પકડાય છે ને બધાને, ખ્યાલ આવે છે ને? એક એક પોઈન્ટ વિચાર કરો તમે. એ બાહ્ય સંયોગથી કોઈનું માપ નહીં કરો. બાહ્ય સંયોગ બહુ બધા છે, આ બહુ પરિગ્રહવાન છે, આ બહુ પાપી છે. અરે પાપના ઉદયને જોઈને કોઈને પાપી નહીં માનો, પુણ્યના ઉદયને જોઈને કોઈને પુણ્યાત્મા નહીં માનો. પાપી તો પોતાના પાપ પરિણામથી છે, પુણ્ય તો પુણ્યાત્મા તો પોતાના પુણ્ય પ્રણામથી છે, અને ધર્માત્મા પોતાના ધર્મમય પ્રણામથી છે. સંયોગથી કોઈ પુણ્યાત્મા પાપાત્મા ને ધર્માત્મા નથી, નથી, નથી. લખી લેજો, આજે આ પાઠ આપણે શીખ્યા છે કે સંયોગથી કોઈ પુણ્યાત્મા ધર્માત્મા ને પાપાત્મા નથી. ચક્રવર્તીને તમે શું કહેશો? સૌથી મોટા પાપાત્મા સિદ્ધ થશે ચક્રવર્તી, ખબર છે? કારણ કે એમની પાસે જે પરિગ્રહ બાહ્યમાં જે સંયોગો ઉદયમાં મળ્યા છે ને, તમે એની કલ્પના નહીં કરી શકો. 96,000 રાણી છે, 32,000 રાણી મ્લેચ્છ ખંડની, 32,000 રાણી આર્ય ખંડની. સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઉત્તમ ત્યાગ? હા, લઉં છું, બધું લઉં છું, ત્યાગ ને પરિગ્રહ ને બ્રહ્મચર્ય ને. નાઇસ ક્વેશ્ચન. ઉત્તમ ત્યાગ એન્ડ એક સેકન્ડ, ઠીક છે, મને સમજાઈ ગયો પ્રશ્ન. હું એટલે જ પહેલા બોલી હતી કે ત્યાગ, આંગિચર્ય અને બ્રહ્મચર્યને આપણે કનેક્ટ કરશું. પહેલા મને થોડોક આ પરિગ્રહનો વિષય પૂરો કરવા દો. જે મૂળ વિષય છે એને એકદમ ધ્યાનથી ગ્રહણ કરજો. શું વાત આવી હતી હમણાં? હું શું કહેતી હતી કે ચક્રવર્તીને જે પરિગ્રહ બહારમાં જે દ્રવ્ય પરિગ્રહો, બહિરંગ પરિગ્રહો પુણ્યના ઉદયમાં પ્રાપ્ત થાય છે, એનાથી અગર તમે ચક્રવર્તીને જોશો તો તમે કોઈ પણ સ્થિતિમાં એને ધર્માત્મા, અરે તમે એને પુણ્યાત્મા નહીં કહી શકો, ધર્માત્માની તો વાત બહુ દૂર છે. વિચાર કરજો તમે, 96,000 રાણી કોને કહેવાય? 32,000 રાણી એમને મ્લેચ્છ ખંડની મળે છે. લગ્ન કરે છે જયારે છ ખંડ, આખા ભરત ક્ષેત્ર તમે સમજો, આખા ભરત ક્ષેત્રને જે 6 ખંડમાં વિભાજિત છે એ આખા ભરત ક્ષેત્રનો સ્વામી છે. ભરત ક્ષેત્રનો સ્વામી છે, ભરત ક્ષેત્રનો રાજા છે ચક્રવર્તી. 100 ઇન્દ્રમાં ચક્રવર્તીને મનુષ્ય લોકનો ઇન્દ્ર કીધો છે. આપણે સાંભળીએ છીએ ને, 100 ઇન્દ્રોની હાજરીમાં ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે, તે 100 ઇન્દ્રમાં ચક્રવર્તીને ઇન્દ્ર કીધો છે. તિર્યન ગતિમાં સિંહને ઇન્દ્ર કીધો છે, મનુષ્ય ગતિમાં ચક્રવર્તીને ઇન્દ્ર કીધા છે. પછી ભવનવાસીના છે, વ્યંતરના છે, વૈમાનિકના છે, એમ મળીને 100 ઇન્દ્ર થાય છે, જે 100 ઇન્દ્રની હાજરીમાં ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે, ભગવાન કહીને બોલાવે છે. પોઈન્ટ સમજાય છે? તો ચક્રવર્તી 96,000 રાણીમાં 32,000 રાણી તો આર્યખંડની, 32,000 રાણી મ્લેચ્છ ખંડની, 32,000 રાણી શું આવે છે? વિજયાર્થ પર્વતની શ્રેણીઓની. આવી રીતના 32,000 રાણીઓ નો પતિ છે, સ્વામી છે એ ચક્રવર્તી. બોલો, વિચાર કરી શકો. અને આગળ કહે છે કે એ ચક્રવર્તી પાસે 14 રત્ન અને 9 નિધિ છે, અને એક એક રત્નની અને એક એક નિધિની સેવા કરવા માટે, એની સુરક્ષા કરવા માટે, એનું ધ્યાન રાખવા માટે 1,000 દેવ એની સેવામાં લાગ્યા છે, એની સુરક્ષામાં લાગ્યા છે. વિચાર કરો તમે, તમે બહારથી જુઓ તમે તો તમને એમ થાય કે કેટલી બધી, કાલે મેં વાત વાંચી કે 84,000 હાથી, 84,000 હાથી અને 18 કરોડ ઘોડા. કોને કહેવાય 18 કરોડ ઘોડા? 84,000 હાથી, એટલી મોટી સેના, એટલા પુત્ર, એટલી પુત્રીઓ, એટલા જમાઈ, એટલી વહુઓ, એટલી પત્નીઓ, એટલું આખું સામ્રાજ્ય, 6 ખંડ નો સ્વામી, 96,000 રાણી. વિચાર કરો તમે કે શું નથી એમની પાસે. આજે ગુરુદેવજીના પ્રવચનમાં શું આવ્યું હતું કે ચક્રવર્તી હીરાથી તિલક કરે અને એ હીરાને એની દાસી હોય ને, દાસી, એ હીરાને એની દાસીમાં એટલી તાકાત છે કે હીરાને જેવી રીતના ગુરુદેવજી કહેતા હતા ને કે દાડમ છે, કે આપણે દાડમ જેમને આપણે જેવી રીતના આમ પ્રેસ કરીને એને દબાવીએ, એવી રીતના એ હીરાને આમ પ્રેસ કરીને દબાવીને એની ભસ્મ બનાવીને એનું તિલક કરે છે ચક્રવર્તી. બોલો, વિચાર કરો, કોણ કહેશે કે આ પરિગ્રહ? અને તો પણ આપણા કરતા ઓછો પરિગ્રહ, તમે બહુ સાઈપન બોલો છો. ના, હું સાઈપન નથી બોલતી, હું મારી સેન્સમાં બોલું છું, હું ફૂલ સેન્સમાં બોલું છું, હું જીનવાણીના પરિપ્રેક્ષ્યમાં બોલું છું, હું કુનકુન આચાર્ય દેવની આમનાયમાં આવેલી વાતના આધારે વાત કરું છું કે આગમમાં કહ્યું છે કે ચક્રવર્તી આપણા કરતા ઓછો પરિગ્રહવાન છે. કયા એંગલથી ઓછો પરિગ્રહવાન છે ભાઈ ચક્રવર્તીને? કારણ કે 14 પ્રકારના અંતરંગ પરિગ્રહની કોઈને ખબર નથી ભાઈ. મિથ્યાત્વ નામનો પરિગ્રહ નથી ચક્રવર્તીને, સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીને વિચાર કરો. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીને મિથ્યાત્વ નામનો પરિગ્રહ નથી. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો પરિગ્રહ નથી. બોલો, આપણા કરતા ઓછો પરિગ્રહ છે કે નહીં? બોલો, 23 પરિગ્રહ, અને કશાયને તમે બાદ કરો તો કેટલા ઓછા પરિગ્રહ થઈ જશે. અને આપણે તો મિથ્યાત્વથી લઈને અંતરંગના 14 અને બહિરંગના 10 પ્રકારના પરિગ્રહથી સહિત છે. અજ્ઞાની મહાપરિગ્રહવાન અને દુઃખી છે. અને ચક્રવર્તી આટલી બધી સામગ્રીઓની વચ્ચે રહેવા છતાં પણ ચક્રવર્તીને અપરિગ્રહી કીધો છે, અનિચ્છક કીધો છે, અપરિગ્રહી કીધો છે. એમને નથી જોતું આ બધું, એમને આ બધામાં એકત્વપણું નથી, એમનું મમત્વપણું તૂટી ગયું છે. બધું છે તો પણ બધા પ્રત્યે રાગ છે, અસ્થિરતાનો એની ના નથી. રાગ છે એની ના નથી, પરંતુ મિથ્યાત્વ નથી, પોતાપણું નથી. આ લોકોને નથી સમજાતી આ વાત. મિથ્યાત્વ નથી ને રાગ છે, મિથ્યાત્વ નથી ને રાગ છે, મિથ્યાત્વ નથી તો રાગ કેમ છે? અરે, મિથ્યાત્વ શ્રદ્ધા ગુણની પર્યાય છે, રાગ ચારિત્ર ગુણની પર્યાય છે. રાગ જતા જતા જશે, મિથ્યાત્વ એક ઝટકે જાય છે. તમારા ઘરમાં પાડોશીના 2 દીકરા આખો દિવસ રમતા હોય, પાડોશીની દીકરી છે કે દીકરો છે, પાડોશીની દીકરી છે, પાડોશીની દીકરી છે, તમારા ઘરમાં 24 કલાક રહે છે, બોલો. અને એના લક્ષી તમે એને ખવડાવો છો, સુવડાવો છો, કદાચ તમે એને નવડાવો છો, તમે એનું ધ્યાન રાખો છો, તમે એને નવું નવી વસ્તુ બનાવીને ખવડાવો છો. બોલો, રાગ નથી થતો, લાગણી નથી થતી, બોલો મને કહો તમે. પરંતુ મિથ્યા એટલે એકત્વ થાય છે, મારી પુત્રી છે એવું માની લો છો? નથી થતું ને મિથ્યાત્વ, નથી થતું ને ઊંધી માન્યતા, નથી થતી ને માન્યતા, નથી બદલાઈ જતી ને કે આ મારી છે? બોલો જલ્દી, તમારા ઘરમાં 24 કલાક રહે છે અને એને એમ જ છે કે આ જ મારું ઘર છે, પોઈન્ટ ખ્યાલમાં આવે છે? અને આપણને એમ થાય કે અરે આ બસ આવે, બસ આવે, આ રે, આ અહીંયા રમે, અહીંયા ખાય, અહીંયા સુઈ જાય, બધું થાય છે. પરંતુ એને વાગી જશે, સાંભળજો, એક્ઝામ્પલ છે, એ પડી જાય, એને વાગી જાય, એની મમ્મી જે ઘરમાં બેઠી છે અને દોડીને આવે છે, તમે પણ જુઓ છો એ રડે છે, મમ્મી પણ જોવે છે ને વાગ્યું છે, બોલો દુઃખ કોને વધારે થશે? જેને એકત્વ છે ભાઈ, મારી દીકરી છે એને વાગી ગયું, દુઃખ એને થશે. દોરાદોડી તમે પણ કરશો, ભાગા ભાગી તમે પણ કરશો, તમને પણ દુઃખ થશે, તમને પણ રાગ છે એટલે તમને પણ દુઃખ થશે. પરંતુ જેવી આકુળતા અને જે બી આપણે કહીએ ને કે માન્યતા કે આ મારી છે, એવી માન્યતા માતાને છે, તો રાગ કોને વધારે થશે? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો રાગનો ભાવ, અરે સોરી, ઊંધી માન્યતાના કારણે રાગનો ભાવ થાય. ઊંધી માન્યતા છે કે આ મારી પુત્રી છે, દુઃખી એ વધારે થશે. તો મિથ્યાત્વ દુઃખનું કારણ છે કે રાગ દુઃખનું કારણ છે? ત્યાં દુઃખી કોણ વધારે થયું? બોલો, પુત્રી પડી ગઈ, દીકરી પડી ગઈ, એમાં દુઃખી વધારે કોણ થયું? કે જેને એમાં એકત્વ છે વધારે દુઃખી થયું. તમે ગાડી વેચવા ગયા અને હમણાં સુધી તમારા નામે છે, તમે ફ્રેન્ડને વેચી નાખી, પૈસા લઈ લીધા, ચાવી આપી દીધી, ગાડી સોંપી દીધી અને આગળ જઈને ઠોકી દેશે, તમને કેટલું દુઃખ થશે બોલો? ઈમાનદારી શીખો, તમને દુઃખ કેટલું થશે? ગાડી તો ગાડી છે, ગાડી તો પહેલા પણ હતી ને હમણાં પણ છે, હવે તમને અંદરથી દુઃખ નહીં થાય, કારણ કે આ મારી ગાડી છે એવું મમત્વ, એવો મૂર્છાનો ભાવ, એવો પરિગ્રહનો ભાવ અંદરથી છૂટી ગયો. પોઈન્ટ પકડજો, એક એક એટલી બધી સરસ વાતો છે આમાં, ખ્યાલ આવે છે? તો હવે ત્યાગ અને પરિગ્રહ વચ્ચે શું ફરક છે? એક વાત એ પણ સમજી લો, હું લઉં છું આખો વિષય, પણ એક વાત સમજો, પરિગ્રહ અને બ્રહ્મચર્ય આર ધ ટુ સાઈડ ઓફ વન કોઈન. પરિગ્રહ અને બ્રહ્મચર્ય આર ધ ટુ સાઈડ ઓફ વન કોઈન. બ્રહ્મચર્ય અસ્થિથી વાત કરશું, કાલે કરશું આપણે બ્રહ્મચર્યની વાત, આખી વાત અસ્થિથી આવશે બ્રહ્મચર્યમાં, સ્વરૂપમાં લીનતા એનું નામ બ્રહ્મચર્ય. પકડજો પોઈન્ટ, સ્વરૂપમાં લીનતા એનું નામ બ્રહ્મચર્ય, અને સ્વરૂપમાં લીન થતા, લીનતા વધતા, વિતરાગતા વધતા, સમસ્ત પ્રકારના અંતરંગ અને બહિરંગ વસ્તુઓનું છૂટવું એનું નામ શું છે? પરિગ્રહ. સમસ્ત પ્રકારના અંતરંગ અને બહિરંગ વસ્તુઓનું છૂટવું એનું નામ છે પરિગ્રહ. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? શું વાત કરી? અસ્થિ અને નાસ્તિથી આપણે પરિગ્રહની અને બ્રહ્મચર્યની વાત કરી. શું વાત કરી પરિગ્રહ અને બ્રહ્મચર્યમાં? તો કે પરિગ્રહ એટલે નાસ્તિથી વાત કરી, કે આ રાગાદી ભાવોનું છૂટવું અને એના નિમિત્ત જે સંયોગો છે એ સંયોગોનું પણ છૂટવું એનું નામ શું છે? પરિગ્રહ છે. અને એ છૂટે છે એ સમય ઉપયોગ ક્યાં છે? પોઈન્ટ સમજાય છે? છૂટે છે એ સમય ઉપયોગ ક્યાં છે? તો એ સમય ઉપયોગ પોતાના બ્રહ્મ સ્વરૂપ આત્મામાં લીન છે. તો અસ્થિનું કથન બ્રહ્મચર્ય ધર્મ કરે છે અને નાસ્તિથી કથન પરિગ્રહ ધર્મ કરે છે. પોઈન્ટ સમજાય છે? અને ત્યાગ અને પરિગ્રહમાં ખાલી અંતર હમણાં આ લેવલ પર એટલું સમજો કે પરિગ્રહ ઇઝ અ વાઇડર પિક્ચર. પરિગ્રહમાં આચાર્ય દેવ અંતરંગ પરિગ્રહની, બહિરંગ પરિગ્રહની ખૂબ વાતો કરી છે, કે સમસ્ત પ્રકારના અંતરંગ પરિગ્રહ અને બહિરંગ પરિગ્રહનું છૂટવું એનું નામ પરિગ્રહ છે. અને ત્યાગ ધર્મની ચર્ચામાં આચાર્ય દેવે ઘણી બધી જગાએ દાન અને ત્યાગ વચ્ચે કમ્પેરિઝન કરીને વાત કરી છે, કે દાન અને ત્યાગની આખી ચર્ચા ત્યાગ ધર્મમાં કરી છે, એની ચર્ચા હું કરીશ. પરિગ્રહ એક સમજો કે પરિગ્રહ ઇઝ અ વેરી બ્રોડર અને વાઇડર પિક્ચર. વાય? બીકોઝ પરિગ્રહના એટલે કે આંકિંચન્ય ધર્મની જયારે પ્રાપ્તિ થાય છે ત્યારે ક્રોધ, માન, માયા, લોભ આદિ સમસ્ત રાગાદી ભાવો છૂટી જાય છે. સ્વંજલન કશાયનો જે રાગ છે ને એ પણ અલ્પકાળમાં છૂટી જવાનો છે. પોઈન્ટ પકડજો, એક એક વાત પકડજો, સમજાય છે? હવે ત્યાગ અને ત્યાગ ધર્મની થોડી ચર્ચા કાલે નહોતી કરી એટલે હું કરવાનું છું. પહેલા મને આ આખો એક ટોપિક પૂરો કરી લેવાનો. આઈ હોપ તમે લોકોને વાત સમજાતી હશે. પરિગ્રહની ચર્ચામાં હમણાં સુધીને આપણે કેટલી ચર્ચા કરી? બહુ બધી ચર્ચા માર્મિક કરી છે. આગળ સૌથી પહેલા આપણે ચર્ચા શું કરી? કે પરિગ્રહ કોને કહેવાય? આંકિંચન્ય ધર્મ અને પરિગ્રહ નામનો પાપ, બોટ ગોઝ ટુગેધર. ઓકે, આંકિંચન્ય ધર્મની બોટ ગોઝ ટુગેધર એટલે આ બેની જોડકી છે. આંકિંચન્ય ધર્મ એટલે શું છે? હવે એની જે તમને પરિભાષા હું તમને અહીંયાથી વાંચીને બતાવું છું. શું કે છે? હવે સાંભળજો ધ્યાનથી. જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા કો છોડકર કિંચિત માત્ર ભી, જો કિંચિત માત્ર ભી પર પદાર્થ તથા પર કે લક્ષ સે આત્મા મેં. પર પદાર્થમાં શું વાત આવી? કર્મના ઉદયમાં મળતી સામગ્રી. આ શું છે? પર પદાર્થ છે. એક એક વાતને છૂટી પાડી પાડીને સમજો. પરિગ્રહ નામનો પાપ ઉભો નહીં રહે, એમાં સૌથી પહેલા મિથ્યાત્વ તો જયા વગર રહેશે નહીં. પોઈન્ટ સમજાય છે? હવે જો એનો ક્રમ પણ બતાવું છું તો શું કીધું? જ્ઞાનાનંદ સ્વભાવી આત્માના આશ્રયથી શું કે છે? કે જે પર પદાર્થ છે અને પર પદાર્થના લક્ષથી ઉત્પન્ન થવા વાળા રાગાદી ભાવ છે, મોહ રાગ દ્વેષ કે ભાવ. શું કીધું? જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા કો છોડકર. એક બાજુ રાખો જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા, બરાબર છે? જે ધ્રુવ તત્વ છે, જે ત્રિકાળ તત્વ છે, જે અનાદિ અનંત અકવા વાળો ભાવ છે, જે મારું મૂળ સ્વરૂપ છે, જે મૂળ વસ્તુ છે. સમજાય છે? જે મૂળ વસ્તુ છે, જે મૂળ વસ્તુ છે એને છોડીને એને એક બાજુ રાખો અને બીજી બાજુ શું કીધી વાત શું કીધી તો કે આત્મા કો છોડકર કિંચિત માત્ર ભી પર પદાર્થ અને પર કે લક્ષ્ય હોને વાલે રાગાદી ભાવ આત્મા કે નહી હૈ. અહીંયા જ્ઞાન રાખો વચ્ચે જ્ઞાન, એક બાજુ રાખો આત્મા, વચ્ચે રાખો રાગાદી ભાવ અને પર પદાર્થ. પર પદાર્થ રાગાદી ભાવ, આ પર અને રાગાદી ભાવને જાણવા વાળું જ્ઞાન, અને જ્ઞાન જેમાંથી નીકળે છે એવો આત્મા. પકડજો પોઈન્ટ, આત્મા આત્મામાંથી નીકળતું જ્ઞાન, જે જ્ઞાન નિર્ણય કરે છે, જે જ્ઞાન ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, જે જ્ઞાન પ્રજ્ઞા છીની પટકે છે, જે જ્ઞાનમાં હે ગે ઉપાદેનો નિર્ણય કરવાની સામર્થ્ય છે. ચાર વાત કીધી, આત્મા જ્ઞાન રાગાદી ભાવ પર પદાર્થ, આત્મા જ્ઞાન રાગાદી ભાવ પર પદાર્થ. તો પર પદાર્થ છે કર્મના ઉદયમાં મળેલી સામગ્રી છે. પકડજો પોઈન્ટ, પર પદાર્થ કર્મના ઉદયમાં મળેલી સામગ્રી, એ પર પદાર્થ ના લક્ષ્ય થવા વાળો આત્મામાં ઉત્પન્ન થવા વાળો પરિગ્રહ નામનો પાપ, બરાબર છે? એનાથી ભિન્ન મારો આત્મા છે. મારા આત્મામાં પર પદાર્થ અને રાગાદી ભાવનો સદભાવ નથી. આત્મામાં રાગાદી ભાવ ઘૂસી ગયા, આત્મામાં પર પદાર્થ આવી ગયા, આત્મા પર પદાર્થ રૂપે થયો. ક્લિયર કરો વાત, એકદમ ક્રિસ્ટલ ક્લિયર થવી જોઈએ. અરે આત્મા શું? આત્માના જ્ઞાનમાં પણ રાગ નથી આવ્યો. જ્ઞાન રાગને જાણે છે. આત્મામાંથી નીકળતું જ્ઞાન, આત્મામાંથી નીકળતું જ્ઞાન, આત્મામાંથી નીકળતું જ્ઞાન, આત્મામાંથી નીકળતું જ્ઞાન. જાણવું 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 જે થઈ રહ્યું છે, એ જ્ઞાનમાં પણ રાગાદી ભાવ નથી આવ્યા. એ દર્પણ છે. દર્પણમાં જેમ અગ્નિનો પ્રવેશ નથી થતો, દર્પણ જેમ ગરમ નથી થતી, એવી ગરમ નથી થતો, એવી રીતના જ્ઞાન દર્પણમાં પરપદાર્થ અને રાગાદી ભાવ જળકે છે. જ્ઞાનમાં પણ રાગાદી ભાવ અને પરપદાર્થ નથી આવ્યા. આ તો આપણી અજ્ઞાનતામાં આપણે માનીએ છીએ, આ આવી ગયું, આ ખાધું, આ પીધું, આ પહેર્યું, આ ઓળ્યું, આ મારા, આ મારા, આ મારા, આ સારા, આ ખરાબ, આ દૂરના, આ ક્લોઝ, આ નિકટવર્તી, આ આવા, આ દૂરના સગા, આ નજીકના સગા, આ આવા, આ આવા, આ બધી જે માન્યતા છે એ માન્યતા અજ્ઞાન છે. પોઈન્ટ સમજાય છે? જ્ઞાનમાં બધાનું શું થાય છે? માત્ર ઝલકવું થાય છે. તો ચાર વાર તમને ક્લિયર થઈ, આમાં જ હું આંકિંજન્ય ધર્મ અને પરિગ્રહ નામનો પાપ ઉભો કરવાની છું. તો આત્મા, આત્મામાંથી નીકળતું જે જ્ઞાન અને એ જ્ઞાનમાં ઝલકતા રાગાદી ભાવ અને પર પદાર્થ, વો રાગાદી ભાવ ઓર પર પદાર્થ આત્મા મેં નહીં હૈ. આ રાગાદી ભાવના પર પદાર્થ આત્મામાં નથી, એસા જાનના, એસા માનના और ऐसे ज्ञान स्वभावी आत्मा में लीन होना, उसी का नाम है उत्तम आकिंचन्य धर्म. क्या प्रगट थयो? धर्म ज्ञान में, श्रद्धान में, आचरण में, चारित्र में, लीनता में, ए वितराग भाव नी प्राप्ति थई, ए सम्यक दर्शन नी प्राप्ति थई, ए सम्यक ज्ञान नी प्राप्ति थई, ए मोक्ष मार्ग नी प्राप्ति थई, एनु नाम छे आकिंचन्य धर्म. हवे एज परिणति नु नाम त्याग धर्म. એ જ પરિણતિને તમે ક્રોધ કશાયના અભાવના એંગલથી જોશો તો એ જ પરિણતિનું નામ ક્ષમા. એ જ પરિણતિને તમે માન કશાયથી રહી જોશો તો એ જ પરિણતિ માર્દવ. પોઈન્ટ પકડાય છે? એ જ પરિણતિને તમે માયા કશાયથી રહી જોશો તો આર્જવ. એ જ પરિણતિને તમે લોભ કશાયથી રહી જોશો તો એ જ પરિણતિ શૌચ. એ જ પ્રણતિને તમે રાગાદી ભાવથી રહી જોશો તો એ જ પ્રણતિ ત્યાગ. કારણ કે ત્યાગ ક્યાં થાય છે? જ્ઞાનમાં. જ્ઞાનમાં ત્યાગ થાય છે, અને જ્ઞાનમાં ત્યાગ થતા, જ્ઞાનમાં નિર્ણય થતા કે આ પર વસ્તુ મારી નથી, એ પર વસ્તુનું છૂટી જવું, એ પર વસ્તુનું છૂટી જવું અને અહીંયા વિતરાગ ભાવની વૃદ્ધિ થવી, વિતરાગ ભાવની વૃદ્ધિ થવી, એનું નામ છે આકિંચન્ય. એની પૂર્ણતા થવી, એનું નામ છે બ્રહ્મચર્ય. બ્રહ્મ સ્વરૂપ આત્મામાં લીન થઈ જવું, એનું નામ છે બ્રહ્મચર્ય. પોઈન્ટ પકડાય છે? હવે આપણી જે દ્રષ્ટિ છે એ સંયોગ ઉપર છે. હવે તમને ચાર વાત એકદમ પહેલા ક્લિયર થઈ, ચાર વાત એકદમ ક્લિયર કરો. આત્મા, આત્મામાંથી નીકળતું જ્ઞાન, જ્ઞાનમાં થતું સમ્યક જ્ઞાન, બરાબર છે, જ્ઞાનમાં થતું સમ્યક જ્ઞાન શું લખે છે, વસ્તુ એક છે, એંગલ ડિફરન્ટ છે, હા બરાબર છે, વસ્તુ પરિણતિ એક જ છે, વિતરાગ ભાવ. આપણે પહેલા દિવસે વાત કરીએ છીએ કે ધર્મના 10 લક્ષણ છે, આ એક જ પરિણતિના 10 લક્ષણ છે. આ એક જ પ્રણતિનું નામ ઉત્તમ ક્ષમા, એક જ પ્રણતિનું નામ ઉત્તમ માર્ગવ, આ એક જ વિતરાગ પ્રણતિ, આ વિતરાગ પ્રણતિનું નામ ઉત્તમ આર્જવ, આ એક વિતરાગ પ્રણતિનું નામ ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ ત્યાગ, ઉત્તમ તપ, ઉત્તમ આંકિંચન્ય, બ્રહ્મચર્ય, આ એક જ પ્રણતિનું નામ છે. એને કષાયના એંગલથી, એને સહયોગના એંગલથી સમજાવવામાં આવે છે, પરંતુ છે તો પરિણતિ એક માત્ર વિતરાગ ભાવ. અને એ વિતરાગ ભાવની જે વૃદ્ધિ થાય છે એ મુનિ જીવનમાં થાય છે, એટલે આવા લક્ષણથી શોભાયમાન પરિણતિ મુનિ જીવનમાં દેખાય છે. એની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થઈ જાય છે, એની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થઈ જાય છે, એ લક્ષણ ચોથા ગુણસ્થાનથી પ્રગટ થઈ જાય છે. કારણ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થઈ જાય છે. અલગ અલગ એંગલથી વાત કરી છે, પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે વાત ને? તો આપણે ચાર વાત લીધી, તમને ક્લિયર થઈ કે જે વિતરાગ પ્રણતિ છે એનું નામ ધર્મ છે, જે સમ્યક જ્ઞાનમય પ્રણતિ છે એનું નામ ધર્મ છે, જે પ્રણતિ આત્મ તરફ ઝૂકે છે, આ રાગાદી ભાવ અને પરનું લક્ષ છોડીને આત્મ તરફ ઝૂકે છે, પોતાનો વિશ્વાસ કરે છે. અહીંયા પોતાનો વિશ્વાસ કરવાની વાત છે. અહીંયા એ પ્રણતિ જે રાગાદી ભાવ અને જે સંયોગના આધીન ઝૂકેલી છે ને, એ પ્રણતિને આત્મ તરફ ઝુકાવે છે, એને નિર્ણય કરાવે છે કે તું નિર્ણય કર તું કોણ છે. એ પ્રણતિને નિર્ણય કરાવે છે કે તું નિર્ણય કર કોણ છે, તું આજે નિર્ણય કરીને ઉભો થાત કે તું કોણ છે, તારું સ્વરૂપ શું છે, તારું સ્વરૂપ રાગાતી ભાવ છે, તારું સ્વરૂપ સંયોગ છે, તું ખરેખર સંયોગ અને રાગાતી ભાવ જેવડો છે કે તું એનાથી ભિન્ન અજર અમર તત્વ છે. બહુ ગરિષ્ઠ વાત છે આજની, બહુ ગરિષ્ઠ વાત છે. ઉત્તમ અંકિંચન્ય ધર્મ સમસ્ત પ્રકારના પરિગ્રહથી રહિત, મુનિરાજ પરિગ્રહથી રહિત છે, 14 પ્રકારના અંતરંગ પરિગ્રહિ રહી છે, 10 પ્રકારના બહિરંગ પરિગ્રહિ રહી છે, ધન ધાન્ય રૂપિયા પૈસા સોનું ચાંદી મકાન દુકાન એ બધી જે બાહ્ય વસ્તુ છે એનાથી મુનિરાજ રહી છે. દેહ તો આયુ પ્રમાણ છે એટલે દેહ છે, દેહ છે પણ દેહ પ્રત્યેનો મમત્વ નથી. દેહને પરિગ્રહ ન કહી શકો, દેહને પરિગ્રહ કહેશો તો અરિયંત ભગવાનને પણ પરિગ્રહવાન કહેવા પડશે. એક એક લોજિક અને યુક્તિથી વાત કરે છે, અરિયંત ભગવાનને પણ પરિગ્રહવાન કહેવા પડશે અગર દેહને તમે પરિગ્રહ કહેશો તો. દેહ તો આયુ પ્રમાણ છે, અરે પંચ ઇન્દ્રિય કા વિસ્તાર નહીં જિસમે, દેહ માત્ર પરિગ્રહ છે. એ દેહના લક્ષ્ય ઉપયોગને મુનિરાજ બહુ બહાર નથી ફેલાવતા, ઉપયોગ અંદરમાં વારંવાર અંદરમાં અંતરમાં વારંવાર અંદરમાં છઠ્ઠા સાતમા છઠ્ઠા સાતમા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં મુનિરાજ ઝૂલે છે. તો એ જ પ્રણતિનું નામ આંકિંચન્ય છે, એ જ પ્રણતિનું નામ ત્યાગ છે, એ જ પ્રણતિનું નામ બ્રહ્મચર્ય છે, એ વિતરાગ પ્રણતિનું નામ જ ધર્મ છે. ધર્મ એ ખરેખર આત્માનો શુદ્ધ ભાવ છે. ખરેખર હવે ક્લેરિટી થાય છે કે ઉદયના અને સંયોગોના ને શરીરના ને ઇન્દ્રિયના ને પર્યાયોના ને રાગાદી ભાવના ભરોસે રહેવા જેવું ના. આજે રૂચિ થઈ છે પોતાના આત્માની ને આત્માના સ્વરૂપને સમજવાની, તો તું આજે તારું કામ કર. આજે તું વાતને અંદરમાં બેસાડ, તું વાતને અંદરમાં ઉતાર, વિશ્વાસ તો લાવ, આત્માને સાચા સંસ્કારથી સંસ્કારિત તો કર. પોઈન્ટ સમજાય છે? તો બહિરંગ પરિગ્રહ અને અંતરંગ પરિગ્રહની વાતમાં 14 પ્રકારના અંતરંગ પરિગ્રહમાં મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, રતિ એટલે ખુશ થવું, અરતિ એટલે દુઃખી થવું, હાસ્ય, રતિ, અરતિ, શોક, શોક એટલે એ દમ આપણે કહીએ ને કે ઈષ્ટનો વિયોગ થઈ જાય, અને ખૂબ અંદરમાં આર્થ ધ્યાનના પરિણામ એનું નામ શોક છે. પોઈન્ટ સમજાય છે? ઈષ્ટનો વિયોગ થઈ જાય, બોલીએ શું છે ઈષ્ટનો વિયોગ. થોડો વિચાર કરીએ આપણે કે જગતમાં ખરેખર કોઈ ઈષ્ટ કે કોઈ અનિષ્ટ છે? કોઈ પદાર્થ ઈષ્ટ અને કોઈ પદાર્થ અનિષ્ટ છે? છે જ નહીં. અનુકૂળ કહે પ્રતિકૂળ કહે, યહ ઝૂઠી મન કી વૃત્તિ હૈ. સમજાય છે? તો ઈષ્ટનિષ્ઠ કોઈ છે જ નહીં. ઉપચારથી ઈષ્ટનિષ્ઠનો આરોપ આપવામાં આવે છે. તો ઈષ્ટ કે અનિષ્ટના જે પણ સંયોગ વિયોગના ખેલમાં જીવ કેવો થાય છે? દુઃખી થાય છે. તો હાસ્ય રતિ અરતિ શોક ભય, સાત પ્રકારના ભય મુનિરાજને નથી હોતા, જ્ઞાની ધર્માત્માને નથી હોતા. આ લોકનો ભય ગુરુદેશીના પ્રવચન એના ઉપર તો ચાલે છે. અનરક્ષા ભય, અકસ્માત ભયની ચર્ચા આવી આજે. અકસ્માત ભય, જ્ઞાનીના જીવનમાં અકસ્માત જેવું કાંઈ નથી. જે થવા યોગ્ય થાય છે અને અંદરમાં એનો વિશ્વાસ છે એ ક્રમબદ્ધનો વિશ્વાસ જ્ઞાનીને છે. પુણ્ય પાપના ઉદયના ખેલનો વિશ્વાસ જ્ઞાનીને છે. જ્ઞાની મસ્ત રહે છે, જ્ઞાની નિરાકુળ રહે છે, જ્ઞાની નિર્ભાર રહે છે, જ્ઞાની પ્રસન્ન રહે છે. પોઈન્ટ સમજાય છે? તો આલોકનો ભય, ભય ભય પરલોકનો ભય, આ લોકમાં મારું શું થશે, આ ભવમાં મારું શું થશે, પછી બુઢાપામાં મારું શું થશે, પછી કોઈ સહારો બનશે કે નહીં, પુણ્ય પાપના ઉદયનો વિશ્વાસ કર. આ બધા મંત્ર અંદરમાં છે જે ખરેખર ઉતારવા જેવા છે. વાત રોજ અલગ અલગ પ્રકારથી કરવામાં આવે છે, પણ વાત તો એક જ કરવામાં આવે છે કે એમ કેમ પ્રકારે આ મનુષ્ય ભાવ મળ્યો છે, આવું તત્વ મળ્યું છે, આવી ગુરુદેશની વાણીમાં ક્લેરિટી મળી છે, વસ્તુનું સ્વરૂપ મળ્યું છે, સ્વતંત્રતાની ઘોષણા કરી છે, ક્રમબદ્ધ જેવા મહાસિદ્ધાંતોના ઉદઘાટન કર્યા છે. તું તારી પ્રણતિને તારી મતિને વ્યવસ્થિત કર, તને જગતમાં કોઈ દુઃખી નહીં કરી શકે, કોઈમાં તાકાત નથી તને દુઃખી કરી શકે. અંજનાજીને અને સીતાજી જેવી સતીઓને કોઈ દુઃખી કરી શકવામાં સમર્થ નહોતું. પાળ જેવી પ્રતિકૂળતા એવી વિચ વી કેનોટ ઇવન ઇમેજિન ઇન અવર લાઈફ. વી કેનોટ ઇમેજિન કે આવી પ્રતિકૂળતા ને આવી પરિસ્થિતિઓ એમના જીવનમાં બની. બધે ન્યૂ કે અમારા બાંધેલા કર્મના ઉદયનું ફળ છે. જે ન્યૂ કે અમારાથી થયેલા અપરાધનું ફળ છે. અને પૂર્વના ભાવમાં એ અપરાધ થયા હતા અંજનાજીથી પણ અને સીતાજીના જીવથી પણ. સીતાજીના જીવથી પણ અપરાધ થયો હતો કે મુનિરાજ અને આર્જિકાને જોઈને એમની નિયત ખરાબ થઈ હતી. સીતાજીનો જીવે પૂર્વમાં અપરાધ કર્યો હતો કે મુનિરાજ અને આર્જિકાના ચરિત્ર ઉપર એને કલંક લગાવ્યો હતો, તો આજે એના ચરિત્ર ઉપર પણ કલંક લાગ્યો. સતી હોવા છતાં પણ એના ચરિત્ર પર કલંક લાગ્યો. એક ધોબીની વાતમાં આવી જઈને રામચંદ્રજી ગર્ભવતી અવસ્થામાં એને કાઢી મૂકી. અંજનાજીએ પણ અપરાધ કર્યો હતો કે 22 વર્ષ મોડું ન જોયું પતિએ, તો અંજનાજીએ 22 મિનિટ માટે 22 મિનિટ માટે જીનેન્દ્ર ભગવાનની પ્રતિમાને ઘરમાંથી કઢાવી દીધી. જીનેન્દ્ર ભગવાનની પ્રતિમાની વિરાધનાના ફળમાં 22 વર્ષ પતિએ એનું મોડું ન જોયું. અરે ભાઈ, આપણે શું લાગે છે કે આએ મને દુઃખી કર્યા, આએ મને દુઃખી કર્યા, આનાથી મને ઇરિટેટ થાય છે, આનું મોડું હું નથી જોઈ શકતો, આએ મને હેરાન કરે છે, આ મારા દુઃખના કારણ છે, આ મારા સુખના કારણ છે. કેટલી ગલત ફહેમીમાં છે આપણે. આપણો મોહ, આપણો રાગ, આપણો દ્વેષ, આપણી ઊંધી માન્યતા, આપણી વિપરીત સોચ આપણને દુઃખી કરે છે. આપણને જગતમાં કોઈ દુઃખી કરી શકવામાં સમર્થ નથી. પોઈન્ટ પકડજો, એક એક પોઈન્ટ. એટલે મેં ચાર તમને જે વાત કહી છે ને બહુ જ ક્લિયર થઈ જશે. આત્મા, આત્માની વિતરાગી પર્યાય, જ્ઞાન દર્શન ચારિત્રની વિતરાગી પર્યાય, જે પર્યાય આત્મા તરફ ઝૂકે છે આત્માનો નિર્ણય કરીને, અને ન ઝૂકેલી પર્યાય માં શું થાય છે? રાગ દ્વેષના પરિણામ. અને એનું નિમિત્ત છે પરદ્રવ્ય. પરદ્રવ્ય નિમિત્ત છે, પરદ્રવ્ય નિમિત્ત છે, પરદ્રવ્ય દુઃખના સુખના કારણ નથી. નિર્ણય કરો. એટલો બધો અંદરમાં નિર્ણય થવો જોઈએ કે આત્મા એટલો બધો આ સાચા સંસ્કારથી સંસ્કારિત થઈને જાય. એના વાત મળતી રહે આગળમાં, એના વાત રૂચતી રહે આગળમાં. ને તો દેવગતિ ચારે ગતિમાં સૌથી વધારે જીવ દુઃખી છે ને. તો ખરેખર તો શું કહીએ, હવે ચારે ગતિમાં દુઃખ છે. દેવગતિમાં જઈને પણ એ ત્યાં આગળ આત્માના સંસ્કાર લઈને નહીં ગયો, થોડાક મંદ કશાયના ભાવમાં દેવગતિમાં ગયો, તો દેવગતિમાં જઈને અનુકૂળતા તો પ્રિય છે, સગવડતા તો ગમે છે, સાતાનો ઉદય તો સારો લાગે છે. અને દેવગતિમાં જઈને એ સાગરો પમનું આયુષ્ય એ દેવગતિમાં જઈને વ્યતીત કરી નાખશે, અને ત્યાંથી એક ઇન્દ્રિયાધિપર્યાયમાં ચાલ્યો જશે. વોટ ડુ વી થિંક? આપણને મજાક લાગે છે? આપણને એમ થાય છે કે કરશું હવે ઠીક છે હવે બહુ આત્મા આત્મા ઇટ્સ ઓકે હવે 10 દિવસ છે જેને એમ થાય છે કે 10 દિવસ પૂરા થઈ જાય 4 દિવસ બાકી છે 3 દિવસ બાકી છે એને 10 લક્ષણ ધર્મનું એને પર્વનું મહત્વ જ નથી ખબર એને ધર્મનું સ્વરૂપ જ નથી ખબર એને આત્માનું હિત જ નથી કરવું એ તો પરાણે બેઠો છે ભાઈ એનું કલ્યાણ નથી થવાનું પર્વ 10 દિવસ માટે નથી આવતા આત્માર્થીનું તો આખું જીવન પર્વ છે આત્માર્થીનું તો પ્રગતિમાં પર્વ છે આત્માર્થી તો એવરીડે નાચે છે એવરીડે પ્રસન્ન રહે છે સ્વાધ્યાયના બળથી વેદજ્ઞાનના બળથી ગુરુદેવની વાણી સાંભળીને એ તો એનું તો જીવનમાં તત્વ વણાઈ ગયું છે માતા બાળકને પ્રેમ ક્યારે કરે સંડે એવી સંડે ટુ સંડે આપણે સંડે ટુ સંડે મંદિર આવીએ ને માતા બાળકને પ્રેમ સંડે ટુ સંડે કરે ને માતા બાળકને વાલ પ્રેમ સંડે ટુ સંડે કરે કે નહીં બોલો જલ્દી અરે સંડે ટુ સંડે અને બાળકને પ્રેમ અને એ પણ માતા એને માતા કહેવાય એને બાળક પ્રત્યે પ્રેમ છે એમ કહેવાય માતાની મમતા તો બાળક પ્રત્યે હર સમય ઉછળે છે એ 5-5 કલાક સ્કૂલમાં જાય છે તો પણ એના ઉપયોગમાં બાળક હવે લંચ બ્રેક થયો છે હવે ખાતો હશે હવે ટિફિન ખોલ્યું હશે હવે આ લેક્ચર ચાલતો હશે આ પીરિયડ ચાલતો હશે આ ટીચર આવ્યા હશે આમ ભણતો હશે આમ અરે એના તો ઉપયોગમાં બાળક રમે છે એના યોગમાં કંઈ પણ ચાલતું હોય એના ઉપયોગમાં બાળક રમે છે એના ઉપયોગમાં બાળક રમે છે એવી રીતના જે જીવ ને આત્મા રૂચે છે એના ઉપયોગમાં આત્મા રમે છે પોતે રમે છે આપણે શું કહીએ છીએ કે આત્મા જ્ઞાતા રહો કહેવાની ભાષા છે જ્ઞાતા રહો એ કહેવાની ભાષા છે આત્મા જ્ઞાતા જ છે એનો નિર્ણય કરવો અનંત પુરુષાર્થ છે બીજું બેન હું તમને એમ કહું આઈ કાન્ટ સી એનીવન બટ એઝ યુઅર કેન સી મી યુઅર કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટેલિંગ યુ હું તમને એમ કહું બીજોલીબેન 3 થી 4 આજે મારા ઘરે આવજો તમે આવજો દ્રષ્ટિબેનને લઈને આવજો આયુષીબેનને લઈને આવજો મમ્મીને લઈને આવજો બધી કાકીઓને લઈને આવજો તમે કહેશો છે શું જયંતિબેન 3 થી 4 એ તો કહો ના તમે 3 વાગે આવજો છે શું કરવાનું શું છે હું કહું છું ને કરવાનું શું છે જે સાકર છે ને સાકર એ સાકરમાં મીઠાશ ભરવાની છે એક જણે જે મીઠું છે ને એમાં ખારાશ ભરવાની છે એક જણે જે મરચું છે ને એમાં તીખાશ ભરવાની છે તમે કહેશો જયતીબેન આજે ખસકી ગઈ છે સાકરમાં મીઠાશ ભરવા માટે તમે અમને બોલાવો છો વિચાર કરો એ રીતના આત્મા જ્ઞાતા રહો અરે આત્મામાં જ્ઞાન ભરવાનું છે આત્મામાં આનંદ ભરવાનો છે કે આત્મા આનંદ સ્વરૂપ અને જ્ઞાતા સ્વરૂપ જ છે જ્ઞાતા સ્વરૂપ છે એનો નિર્ણય કરો એનું નામ ધર્મ છે પછી તમે એને અંકિનચર્ય કહો તમે એને ત્યાગ ધર્મ કહો તમે એને બ્રહ્મચર્ય કહો તમે એને ક્ષમા કહો તમે એને માર્દવ કહો તમે એને કોઈ પણ નામથી બોલાવો પરંતુ આત્માના આશ્રયથી પ્રગટ થઈ દીજે જે નિશંક પરિણતિ છે એને કોઈ ઉદયનો ડર નથી એને ફેક્ટ ખબર છે એને ફેક્ટનું રિયલાઇઝેશન છે એને સંયોગનું જ્ઞાન છે એને સ્વભાવનું જ્ઞાન છે એને પર્યાયનું જ્ઞાન છે એને શુભ ભાવનું જ્ઞાન છે અશુભ ભાવનું ફળ ખબર છે શુભ ભાવનું ફળ ખબર છે શુદ્ધોપયોગનું ફળ ખબર છે 7 તત્વની ખબર છે અજીવની ખબર છે જીવની ખબર છે આશ્રવની ખબર છે મોક્ષની ખબર છે એક એક તત્વનું શ્રદ્ધાન એને એવું છે કે શ્રદ્ધાન એવું છે કે એને મેરું પર્વત હરી જાય પણ એનું શ્રદ્ધાન લગે નહીં અરે ઉદય આવ તને જે આવો હોય તું તારામાં છે હું મારામાં છું તું મારા સુધી પહોંચી નથી શકવાનો મારામાં તારો તો ત્રિકાળ અભાવ છે એ ત્રિકાળ અભાવ ઉદયનો ત્રિકાળ અભાવ રાગાદી ભાવનો ત્રિકાળ અભાવ વિભાવનો એટલે અમને વિભાવની ચિંતા નથી કારણ કે અમારા સ્વભાવમાં વિભાવનો અભાવ છે એવી પ્રણતિનું નામ આંગિંચન્ય ધર્મ છે જે મિથ્યાત્વ ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ નપુસકવેદ હાથી ઘોડા બંગલા ગાડી નોકર ચાકર હીરા માણેક મોટી ધન ધાન્ય સોનું ચાંદી બધા પ્રત્યેનું લક્ષ છોડી મમત્વ છોડી મૂર્છા છોડીને અંદરમાં પોતાના ત્યાગ સ્વરૂપ ભગવાન આત્મામાં લીન થઈ જાય છે જેનો ત્રિકાળ જેમાં બધાનો ત્યાગ છે એનું નામ ત્યાગ ધર્મ અંકિંચન્ય ધર્મ અસ્થિથી કહો તો પોતાના આત્મામાં લીન થઈ જાય છે એનું નામ બ્રહ્મ સ્વરૂપ આત્મામાં લીનતા એનું નામ બ્રહ્મચર્ય ધર્મ છે વિશેષ ચર્ચા આગળ સ્વરૂપ નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકારી હૈ इसके लिए जिन वाणी मांस वंदना शत बारी है, वंदना शत बारी है। अनेकान्वित बोधिनी द्वादशांगी परमकारी जिनवाणी मातनो जय, अमृतोनानंदकारी कान गुरु देवनो जय, धन्यता कृष्णमूर्ति भगवती मातनो जय, सत्य सनातन स्वानुभूतिमय दिगंबर जैन धर्मनो जय, उत्तम आंकिन जन्य धर्मना धारक एवा ढाई दीपमा विराजमान कमल भावलिंगी दिगंबर संतोनो जय, जय जिनेन्द्र।